నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోసుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే చిత్స్వాయ భవాయ సర్వభావా.
समयसार भगवान कुंदकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां अमृतचंद्राचार्य भगवान नी टीका अने कलश पण छे. आपणे जीव अजीव अधिकार एमां गाथा 50-55 एनो स्वाध्याय चाले छे. आ गाथा 6 गाथा एक साथे लेवामां आवी छे. અને એમાં ભગવાન આત્માની જેને રૂચિ છે, જે ભગવાન આત્માનું સ્વરૂપ સમજ્યો છે, શુદ્ધ તત્વનો ખ્યાલ આવ્યો છે, જેને દ્રઢ નિર્ણય થયો છે અને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, તે સમયે એની જે અનુભૂતિ છે, એ અનુભૂતિ કયા પ્રકારે છે, એ અનુભૂતિમાં શું નથી, એ વાત કરી અને એમ સમજાવવામાં આવ્યું છે કે આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું છે કે એમાં આ બીજી કોઈ વસ્તુ હોતી નથી. અને એ વાત અનુભૂતિના સમયે જ સ્પષ્ટ થાય છે, એટલે કે જેને અનુભવ થયો છે એ જ એમ કહી શકે કે આત્માને આ પર પદાર્થોની કોઈ ઉપાધિ નથી, એને કર્મોની ઉપાધિ નથી, કારમેણ રજકણોની ઉપાધિ નથી, એને યોગની ઉપાધિ નથી, એને માર્ગના સ્થાનની ઉપાધિ નથી, એને કોઈ વસ્તુની બીજી કોઈ ઉપાધિ હોતી નથી. એટલે કે એ વસ્તુ એના સ્વરૂપમાં નથી, એ વસ્તુ એના સ્વરૂપમાં નથી. આ વાતને આ 6 ગાથામાં કહેવામાં આવી છે. અને એ દ્વારા સમજાવવું એ છે કે આત્માનું આવું સિદ્ધ સ્વરૂપ, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, જે હંમેશા એવું જ રહ્યું છે, રહે છે અને રહેશે, એવા સ્વરૂપનો તું વિશ્વાસ લાવ. અને એવા સ્વરૂપનો જો વિશ્વાસ આવશે તો પછી તું એવા સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કરીશ. આખો ગ્રંથ સમયસાર ગ્રંથ છે, તે દ્રવ્યાનુયોગનું સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે અને દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ એટલે જ્યાં દ્રષ્ટિ કરવાની છે, જ્યાં દ્રષ્ટિ કરવાની છે એનો વિષય બતાવનારો એ ગ્રંથ છે. જુદા જુદા પ્રકારે આચાર્ય ભગવાને આપણને એનું મહાત્મ્ય સમજાવ્યું છે, જેથી પોતાના સ્વરૂપનું, નિજ સ્વરૂપનું મહાત્મ્ય આવતા એ તરફનો પુરુષાર્થ પડે. આપણે અહીંયા 20મો બોલ કરી રહ્યા છીએ. 20મા બોલની અંદર આપણે એ વાત કરી છે કે કાય વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણા એનું કંપન જેમનું લક્ષણ છે એવા યોગ સ્થાનો, એ યોગ સ્થાનો છે તે બધાએ જીવને નથી. યોગ એટલે જોડાણ, યોગ એટલે જોડાણ, કાયા સાથેનું જોડાણ, વચન સાથેનું જોડાણ, મન સાથેનું જોડાણ, એવા જે જોડાણ છે મન, વાણી અને કાયા સાથે, આ જીવ પોતે એક રૂપતા માને છે કે આ મન એ મારું, બુદ્ધિ મારી, હું વિચાર કરું, હું હોશિયાર, હું ડાયો, વાણી મારી, આ હું બોલું, હું જેમ ઈચ્છું તેમ બોલી શકું, હું મધુર વાણી પણ કાઢી શકું, કર્કશ વાણી પણ કાઢી શકું, એ હું વાણી સાથેનું એકત્વ. અને કાયા એટલે શરીર સાથેનું એકત્વ, આ શરીર મારું, આ શરીરમાં હું ઈચ્છું એ પ્રમાણે ફેરફાર કરી શકું, હું એને નિરોગી રાખી શકું, હું એને એક્સરસાઇઝ કરાવી શકું, હું ધારું તેમ આ શરીરનું કરી શકું. આવા એ મન, વાણી અને કાયા સાથેના જોડાણોને પોતાના માનવા એ મિથ્યાત્વ છે. અને એ જોડાણો પોતાના નથી, એ જોડાણ મન, વાણી અને કાયા સાથેના જોડાણ પોતાના નથી, એવો જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી જીવ એવા એકત્વ કરશે. મન, વાણી અને કાયા સાથેના જોડાણ જે છે એ જોડાણ જીવને હોય નહીં, જીવના સ્વરૂપમાં એ વસ્તુ છે જ નહીં. એટલે કે એની સાથેનો યોગ, મન, વાણી અને કાયા સાથેનો યોગ એ જીવને નથી, એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. અને એવો નિર્ણય કરાવવો છે એટલા માટે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ ત્રણેય, મન, વાણી અને કાયા ત્રણેય, એની સાથેનું જોડાણ જીવને નથી. એટલે મૂળ બોલની અંદર એમ લેવામાં આવ્યું કે યોગ, એ યોગ જે છે તે જીવમાં નથી, એવું જોડાણ જીવમાં નથી. પછી એ જોડાણ કયા છે? તો કે મન, વાણી અને કાયાનું કંપન જેમનું લક્ષણ છે એવા યોગ સ્થાન છે. ત્રણેય જોડાણોમાં કંપન છે. કંપન કોનું લીધું છે અહીંયા? કાયા, વચન, મનોવર્ગણા, એમનું કંપન એ લક્ષણ છે. શેનું લક્ષણ છે? જોડાણો, યોગ સ્થાનો, એ જીવમાં નથી. હવે ખરેખર શું છે? તો કે એ કંપન છે. કંપન કોનું છે? આત્માનું કંપન છે. આત્માનું કંપન છે. જીવના સ્વભાવની અપેક્ષાએ જોવા જઈએ, સ્વભાવની અપેક્ષાએ જોવા જઈએ તો આત્મામાં કંપન નથી. કેમ કે સિદ્ધ ભગવાનને એવા કંપન હોતા નથી. એટલે સ્વભાવ અપેક્ષાએ નથી, પણ કંપન તો જીવની પર્યાયમાં છે. અને જીવની પર્યાયમાં છે એટલે એવા કંપન જીવની પર્યાયમાં હોવાને લીધે એને મન, વાણી અને કાયા, એટલે મનોવર્ગણા, વચન વર્ગણા, કાયાની વર્ગણા, એ પૂતગળ વર્ગણાઓ છે, એની સાથે એને જોડાણ છે. કંપન છે તે એવી વર્ગણાને આકર્ષણ કરનારું છે, એને આકર્ષણ કરનારું છે. એવા આત્માના, આત્મપ્રદેશોના કંપનને કારણે એમ કહેવાય કે એ કાયા વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણાના ઉદ્ગળ પરમાણુઓ એ આત્મપ્રદેશની નજીક આવે છે અને ત્યાં એ રહે છે. એટલે એવો યોગ થાય છે. એટલે એમાં કંપન છે તે ખરેખર તો જીવનું છે, અને જીવનું એવું કંપન થાય છે તો સામે પેલા એ કાયા, વચન અને મનોવર્ગણાના પૂતગળો આવે છે. હવે એ પૂતગળ છે અને એનું જે કંઈ થાય છે એટલે એનું બંધાવું અને એના ફળ આવવા, એ બધું એનું કંપન છે, એ બધું પૂતગળનું કંપન છે. એટલે એ પૂતગળના કંપનને અને આત્માના કંપનને સીધો કોઈ સંબંધ નથી, માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે આત્મામાં જે કંપન થયા એ કંઈ પેલા કર્મ બંધાયા હતા એને કારણે થયા છે એમ નથી. કર્મને કારણે આત્મામાં કંઈ કંપન થાય, વિભાવ થાય, રાગ થાય, દ્વેષ થાય, કેમ કે રાગ દ્વેષને કારણે એ વખતની એ પર્યાય હોય ત્યારે આત્મપ્રદેશમાં કંપન થાય છે, તો એને કારણે એવા કોઈ કંપન થતા નથી. આત્માના ત્રિકાળી સ્વભાવની અંદર એવું કોઈ એને કંપન કરાવી શકે એમ છે નહીં. અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરી શકે એ સિદ્ધાંત પ્રમાણે પણ બીજું કોઈ એને કંપન કરાવી શકતું નથી. એટલે પછી એ વર્ગણા, એ બધી વર્ગણા છે તે આત્મા સાથે જોડાય નહીં અને એવા યોગ સ્થાનો હોય નહીં. આ સિદ્ધાંતની વાત થઈ. હવે આવી સિદ્ધાંતની વાત કરી એટલે પછી સાથે જે બીજા પ્રશ્નો થાય બીજા શાસ્ત્રની અપેક્ષાએ એની સ્પષ્ટતા અહીંયા ગુરુદેવે કરી. એમાં એમ કહ્યું કે 372મી ગાથા, સમયસારની 372મી ગાથા છે, એ સર્વ વિશુદ્ધ અધિકારમાં એ ગાથા આવે છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. દરેક દ્રવ્યના પરિણામ પોતાથી થાય છે. અને ઉદાહરણ આપવામાં આવ્યું છે કે માટી જે છે એ પોતે પરિણમી અને ઘડારૂપે થાય છે, એમાં કુંભારથી નથી થતી અને કુંભારનું કંઈ કરવા પણ નથી, કુંભાર નિમિત્ત માત્ર છે. એ બધી વાત ઘણી સૂક્ષ્મતાથી એમાં સમજાવવામાં આવી છે. એટલે એ દ્વારા ત્યાં એમ સમજાવવું છે કે પરિણામ જ્યાં થાય છે, જ્યાં પરિણામ થાય છે, એ પરિણામ કરનાર એનું જે ઉપાદાન છે એ જ એનું કારણ હોય. તો એ રીતે જો જોવા જઈએ તો જે જીવના કંપન છે એ જીવના જ હોવા જોઈએ, જીવની પર્યાયમાં થયા છે તો જીવના જ હોવા જોઈએ. અને તમે એમ કેમ કહો છો કે જીવમાં એ નથી? આવો પ્રશ્ન થાય એટલે એની સ્પષ્ટતા કરવા માટે ગુરુદેવે અહીંયા 372મી ગાથા લઈ અને પછી સ્પષ્ટતા કરી કે વાત બરાબર છે, પણ ત્યાં ઉપાદાન કારણ જે છે તે અશુદ્ધ ઉપાદાન છે અને એવા અશુદ્ધ ઉપાદાનથી થયેલી એ જીવની દશા છે એમ ત્યાં સિદ્ધ કરવામાં આવ્યું છે. એ અશુદ્ધ ઉપાદાન છે એ જીવનું જ છે અને એને કારણે થઈને જ આવા કંપન થાય છે, યોગના કંપન જે છે તે એને કારણે જ થાય છે. વાત બરાબર છે, ખોટી વાત નથી. પણ એ ઉપાદાન કેવું છે? એ અશુદ્ધ ઉપાદાન છે. અહીંયા તો આપણે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરીએ છીએ, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, ધ્રુવ જે ક્યારેય બદલાતું નથી એવા શુદ્ધ સ્વરૂપની અહીંયા તો આપણે વાત કરીએ છીએ. એટલે એવા શુદ્ધ સ્વરૂપમાં એવા જોડાણ, કંપન, યોગ એ બધું નથી. એટલે જે અહીંયા વાત કરવામાં આવી છે એની સાથે એ 372મી ગાથાને કોઈ વિરોધાભાસ નથી. ત્યાં અપેક્ષા જુદી છે, અહીંયા અપેક્ષા જુદી છે. ત્યાં અપેક્ષા દ્વારા સમજાવવું એ છે કે એ બધું જીવના અશુદ્ધ ઉપાદાનમાં થાય છે એટલે જીવની પર્યાયમાં થાય છે, એટલે જીવે સ્વચ્છંદ ન થવું એ બધા માટે એ જવાબદાર છે. એવા જે કંઈ અધ્યવસાનો થાય, જે કંઈ બીજી પર્યાય થાય, જે કંઈ રાગ થાય, દ્વેષ થાય, એ બધાને દૂર કરવાની જવાબદારી જીવની પોતાની છે. એટલે એને એ સમજીને પુરુષાર્થ કરવો જોઈએ, સ્વચ્છંદે ચડી ન જવું જોઈએ કે હું તો શુદ્ધ છું. એટલે ત્યાં જે બતાવવું છે એ વાત જુદી છે, અહીંયા જે બતાવવું છે એ વાત જુદી છે. અહીંયા તો એ બતાવવું છે કે શુદ્ધ સ્વરૂપ છે એમાં એ વસ્તુ નથી. એટલે એ 372મી ગાથા જે છે એની સાથે કોઈ વિરોધાભાસ નથી, બંનેની અપેક્ષા જુદી છે અને એમ આપણને અહીંયા ગુરુદેવે સમજાવ્યું. એ જ પ્રકારે અભ્યાસીને એક ફરીથી પ્રશ્ન થઈ શકે, જેને ખૂબ અભ્યાસ છે એ એમ પણ કહી શકે કે સ્વયંભૂ સ્તોત્ર છે એની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પરિણામ થાય છે, કોઈ પણ કાર્ય થાય છે તો એમાં બે કારણ હોય, બાહ્ય કારણ અને અભ્યંતર કારણ, બે પ્રકારના કારણ હોય, બે પ્રકારના કારણ હોય. અને અહીંયા તો તમે એમ વાત કરો છો કે આ જે પર્યાય જે થઈ, કંપન થયું, એમાં જીવને કંઈ કરવા પણ જ નથી, એને જીવને કંઈ કરવા પણ જ નથી, એ જીવના નથી, તમે એમ કહો છો. પણ ખરેખર તો સ્વયંભૂ સ્તોત્રમાં પણ એમ કહ્યું છે કે બે પ્રકારના કારણ હોય, અભ્યંતર કારણ હોય અને બાહ્ય કારણ હોય, ત્યારે કાર્ય થાય. તમે તો અહીંયા એમ કહો છો કે એ આ કંપન થાય છે, યોગ જે છે એ યોગ જીવને નથી. એટલે એને એમ લાગે છે અભ્યાસીને કે અહીંયા તો વિરોધાભાસ આવે છે. એટલે એ વાતને પણ ગુરુદેવે સમજાવી અને સ્પષ્ટ કર્યું કે ભાઈ સમજતું, અભ્યંતર કારણ અને બાહ્ય કારણ જ્યાં કયા છે ત્યાં પણ ખરેખર તો અભ્યંતર કારણ જે છે એ સાચું કારણ છે અને બાહ્ય કારણ છે તે નિમિત્ત કારણ છે. અને એ નિમિત્ત કારણ છે એમાં તો એ આરોપ કરવામાં આવ્યો છે, ખરેખરું કારણ તો એનું પોતાનું અભ્યંતર કારણ છે, તે જ કારણ છે. અને એ વાત સમજાવતા એમ સમજાવ્યું કે એ વાત બરાબર છે કે જેમ નિશ્ચય સ્વભાવનું ભાન થાય અને ભૂતાર્થનો આશ્રય કરતા સમ્યક દર્શન થાય છે, એ નિશ્ચય છે. અને એ વખતે પર્યાયમાં જે અશુદ્ધતા અને અપૂર્ણતા છે તેને જણાવી અને વ્યવહાર કયો છે, તેવી જ રીતે જીવદ્રવ્યમાં કંપન કે રાગની ઉત્પત્તિ સ્વયં થાય છે, બીજાથી નથી થતી, નિમિત્તથી નથી થતી, અને એ પરિણામ એના પોતાના છે. અને છતાં એ બાહ્ય કારણથી થાય છે એમ જે અહીંયા કહેવામાં આવ્યું હોય, એ વખતે એ ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવ્યું કે એ નિમિત્ત એ વખતે હાજર હતું, એટલે એ કથન બધું બરાબર જ છે. પણ ત્યાં જે દર્શાવવું છે ત્યાં શું બતાવવું છે કે ત્યાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બંને દર્શાવવું છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ની બંનેની વાત કરવી છે કે જે પ્રમાણ જ્ઞાનની વાત છે. જ્યારે અહીંયા જે આપણે 20મા બોલમાં જે વાત લીધી છે ત્યાં માત્ર દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ છે એ દર્શાવવો છે. અહીંયા પ્રમાણ જ્ઞાનની વાત નથી લેવી, અહીંયા પ્રમાણ જ્ઞાનની વાત નથી લેવી, માત્ર ક્યાં દ્રષ્ટિ કરવી, એક શું વસ્તુ છે એનું સ્વરૂપ દર્શાવવું છે. એટલે એમ કહેવામાં આવ્યું કે એ પરિણામ જે થાય છે કંપનના એ આત્માના નથી, એ આત્માના નથી. તો આ ગઈકાલની વાતને ફરી પાછી આપણે જુદી રીતે સમજ્યા છીએ અને એવું સમજી અને આગળ હવે આપણે સ્વાધ્યાય કરીએ, કેમ કે નહીતર ગૂંચવાડા બહુ થશે. ગૂંચવાડા કરવા નહીં, ગૂંચવાડા થાય તો જરૂરથી પ્રશ્ન પૂછવા, સ્વાધ્યાયને અંતે પૂછવાનું મન ન થાય તો તમે મને ઈમેલ કરી શકો છો rameshbhai@tattvadhara.com ઉપર અથવા તો rhparekh@gmail.com પર. તમે તમારો અનુકૂળ સમય અને ટેલિફોન નંબર જણાવશો તો આપણે 1-to-1 સ્વાધ્યાય કરીશું અને મારાથી બનશે તેટલું હું એ વખતે તમને સમજાવવા પ્રયત્ન કરીશ. આપણે સાથે બેસી અને સ્વાધ્યાય કરીશું, એમાં મને પણ લાભ થશે. પણ એમ ન રાખશો કે ગૂંચવાડા થયા તો કંઈ નહીં, એમ નહીં, એને અડધેથી મૂકી ન દેશો. એની પાછળ પડીને પણ આ વાતને બરાબર સમજવાની છે. જુદી જુદી જગ્યાએ જુદી જુદી અપેક્ષાથી જે કથન કરવામાં આવ્યા છે એનો સંબંધ બેસાડવાનો છે. કોઈ વિરોધાભાસી વાત શાસ્ત્રોમાં હોય જ નહીં એવો મનમાં વિશ્વાસ રાખી અને બધું સમજવાનું છે. ખૂબ મનોમંથન ચિંતન કરવાનું છે અને ગુરુદેવે તો બધું સ્પષ્ટ કર્યું છે. ફરી ફરી અને આ પ્રવચન રત્નાકર વાંચવાથી પણ એની સ્પષ્ટતાઓ થશે. તો આપણે વાત આગળ લઈએ. અહીંયા કે છે કે અહીં તો એકલી સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાથી વાત છે, તેથી તે રાગના કંપનના પરિણામને પૂતગળના કયા. એટલે કે ખરેખર તેમાં પૂતગળના પરિણામમય એવા શબ્દ વાપરવામાં આવ્યું છે. ખરેખર પૂતગળના એટલે એ પૂતગળના એમ નહીં, પૂતગળના જે પરિણામ હોય એના જેવા પરિણામ હોય એટલે પૂતગળના પરિણામમય એમ કહી દેવામાં આવ્યું છે મૂળ બોલની અંદર. કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે, એ કંપન રાગના કંપન જે છે એ પરિણામ એ પૂતગળના કયા છે. કારણ કે જે વિભાવ છે તે નીકળી જાય છે. ભગવાન આત્મામાં કોઈ વિભાવ છે જ નહીં, એ તો શુદ્ધ છે, ચૈતન્ય શુદ્ધ છે, આનંદ સ્વભાવી વસ્તુ છે. એનું પરિણમન શુદ્ધનું પરિણમન શુદ્ધ જ હોય, અશુદ્ધ હોય નહીં. એટલે શુદ્ધ ચેતનમય વસ્તુ એના પરિણામ શુદ્ધ હોય, અશુદ્ધ હોય નહીં. તેથી એ બધા પરિણામ જે કંપનને કારણે અથવા તો કંપન સાથે જોડાયેલા કંપન સાથે રહેલી બધી જ વસ તુઓ લઈ લઈએ, એ યોગ છે એ પણ ત્યાં આવી જાય છે અને રાગ દ્વેષના પરિણામ છે એ પણ બધું ત્યાં આવે છે. કેમ કે રાગ દ્વેષના પરિણામ છે એ જ કંપન છે અને એને કારણે થઈ અને યોગ થાય છે. અથવા તો બીજી રીતે કહીએ તો એ પૂતગળના યોગ જે છે એ તો પૂતગળમાં રહ્યા, પૂતગળના જે કંપન જે છે તે પૂતગળમાં રહ્યા, પણ એ વખતે આત્માની એવી દશા હોય છે કે અહીંયા પણ એવા જ પરિણામ થાય છે. પણ એ બધું આત્માના શુદ્ધ સ્વરૂપમાં નથી, એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે. એટલે ભગવાન આત્મા શુદ્ધ છે એની વાત કરતા હોઈએ ત્યારે એ બધું આત્મામાં આવતું નથી, એ આત્માથી ભિન્ન છે. અને એ વાતને સ્પષ્ટ કરવા માટે અહીંયા અનુભૂતિ લેવામાં આવી છે કે ભાઈ અનુભૂતિના કારણે આમાંનું કંઈ હોતું નથી. આત્માની અનુભૂતિ થાય ત્યારે આવું કંઈ હોતું નથી, એટલે એનો અર્થ એ થયો કે આત્મામાં નથી. મહાપુરુષો એ અનુભૂતિ કરી એટલે એમને એ સ્પષ્ટ થયું, એટલે આપણી ઉપર કૃપા કરી અને એમણે જણાવ્યું કે તમે જે માની રહ્યા છો જે કંઈ પદાર્થોને વસ્તુઓને ભાવને બધાને તમે તમારા માની રહ્યા છો એમાંનું એક પણ અનુભૂતિના કાળે હોતું નથી, એટલે તમારી માન્યતા મિથ્યા છે. આ સમજાવવા માટે કરુણા કરીને આવી ગાથા લખી દીધી. શું ગાથા લખી? કે તમે જે માનો છો એવી માન્યતા, એવી માન્યતા પ્રમાણે આત્માના અનુભવમાં કંઈ હોતું નથી. તમને આત્માનો અનુભવ નથી એટલે તમને એમ લાગે છે કે વાણી મારી, શરીર મારું, આ ભાવ મારા, રાગ મારો, પાપ મારું, પુણ્ય મારું, છોકરા મારા, બધું મારું 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 લાગે છે, કેમ કે તમને આત્માનો અનુભવ નથી. જ્યારે તમને આત્માનો અનુભવ થશે ત્યારે તમને સ્પષ્ટ થઈ જશે કે આમાંનું એક પણ મારું નથી, વસ્તુઓ તો મારી નથી, વસ્તુ તરફનો ભાવ પણ મારો નથી, વસ્તુઓના લક્ષ્ય થતા વિકારી ભાવો પણ મારા નથી, અને એને લીધે થઈને મારા આત્મપ્રદેશોમાં કોઈ કંપન પણ થતું નથી, મને કર્મ પણ નથી, આશ્રવ પણ નથી, મારું સ્વરૂપ બંધ સ્વરૂપ પણ નથી, કંઈ નથી, હું ભગવાન આત્મા શુદ્ધ છું, એવું તમને એ વખતે અનુભવમાં આવશે. અમને એવું અનુભવાયું છે એટલે અનુભૂતિના કાળમાં આ વસ્તુ નથી. બરાબર છે? એટલે મૂળ વાત આ ચાલી રહી છે. 372 વિશે ગુરુદેવે ફરીથી વાત કરી છે, એ આપણે ગઈકાલે લઈ લીધી છે. સ્વયંભૂ સ્તોત્ર વિશે પણ ફરીથી વાત કરી, એ પણ આપણે ગઈકાલે લીધી છે. અને ત્યાર પછીથી જે વાત લીધી છે એ એક પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં 108 પાના ઉપર એક પ્રશ્ન લીધો છે બીજા પેરેગ્રાફમાં, ત્યાંથી આપણે આગળ વાત લઈએ. તો અહીંયા કહે છે કે એક કાર્યમાં બે કારણ હોય છે ને, એક કાર્યમાં બે કારણ હોય છે ને. ગુરુદેવે ત્યાં પણ સમાધાન આપ્યું છે કે કાર્ય થાય ત્યારે બે કારણ હોય છે, એ બરાબર છે, પણ વાસ્તવિક રીતે તો એ બીજું કારણ જે છે એ ઉપચાર છે, આરોપિત કારણ છે. વાસ્તવિક કારણ તો ખરેખર એક જ હોય, નિશ્ચયથી જે હોય તે જ કારણ હોય. એટલે ગુરુદેવ કહે છે કે વાસ્તવિક કારણ તો એક જ છે, નિશ્ચયથી સ્વશક્તિરૂપ નિજ ઉપાદાનથી જે કાર્ય છે તે કાર્ય થાય છે. તે વાતને લક્ષમાં રાખીએ તો બીજું કારણ જે નિમિત્ત કારણ છે એ આરોપિત કારણ છે, એટલે નિમિત્તથી ખરેખર કંઈ થતું નથી. નિમિત્ત કારણનો આરોપ કરી અને એમ બે કારણથી કાર્ય થાય છે એમ જ્યારે દર્શાવવામાં આવે ત્યારે એ વખતે શું નિમિત્ત હતું એ દર્શાવવું છે. એટલે નિશ્ચય અને વ્યવહાર એ બંનેને એમાં સાથે રાખવામાં આવ્યા અને એમ એ પ્રમાણ જ્ઞાન દર્શાવવામાં આવ્યું. નિશ્ચય કારણ આ છે, નિમિત્ત કારણ આ છે, અને બે સાથે રાખીએ એટલે પ્રમાણ જ્ઞાન થયું. પ્રમાણ જ્ઞાન છે, પ્રમાણ જ્ઞાન જે છે એ આદરણીય નથી. પ્રમાણ જ્ઞાન છે એ આશ્રય કરવા લાયક નથી. પ્રમાણ જ્ઞાન છે તે જાણવા લાયક છે, કેમ કે એમાં નિશ્ચય અને વ્યવહાર બંને સાથે દર્શાવવામાં આવ્યા છે. એમાં પ્રમાણ જ્ઞાનમાં જે નિશ્ચય અને વ્યવહાર બે છે એમાંથી જે નિશ્ચય જે છે એ સાચો છે, એ સત્ય છે, એ કારણ છે તે સત્ય છે, અને વ્યવહાર કારણ એટલે નિમિત્ત કારણ જે છે એ આરોપિત છે. એટલે ત્યાં એનું જ્ઞાન કરવામાં આવ્યું કે એ વખતે આ નિમિત્ત હતું, એ સાચું નથી, એટલે એને છોડીને જે નિશ્ચય છે એને સ્વીકારવો, એનો આશ્રય કરવો. એટલે પ્રમાણ જ્ઞાન શું છે એ દર્શાવવા માટે એમ કહેવામાં આવે કે બે કારણ છે કોઈ પણ કાર્ય થાય ત્યારે, એક નિશ્ચય કારણ છે એ ઉપાદાન કારણ છે, અને બીજું નિમિત્ત કારણ છે તે વ્યવહાર કારણ છે. નિશ્ચય કારણની વાત રાખીને પ્રમાણ જ્ઞાન નિશ્ચય કારણની વાતને આપણે રાખીએ અને પ્રમાણ જ્ઞાન બીજા નિમિત્ત કારણને ભેળવે છે, નિશ્ચય કારણ રહ્યું અને એમાં નિમિત્ત કારણને સાથે ભેગું કરીએ એટલે પ્રમાણ જ્ઞાન થયું. એટલે નિશ્ચય કારણને તો ઉડાડી શકાય નહીં, એ તો છે જ, પણ એમાં આ નિમિત્ત કારણને ઉમેરી દેવામાં આવે તો પ્રમાણ જ્ઞાન થાય છે, અને એ પ્રમાણ જ્ઞાન છે એ કંઈ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી. પણ નિશ્ચય કારણ જે છે એને એકલું રાખીએ તો એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શું છે એ દર્શાવનારું થઈ જાય છે. એટલે એ તો સત્ય છે, એ તો રહે જ છે, એ નિમિત્ત કારણ ન હોય તો પણ એ તો કારણ રહે. પણ એવું નથી બનતું એનાથી ઊંધું કે આપણે નિશ્ચય કારણને કાઢી નાખીએ અને એકલું નિમિત્ત કારણ રાખીએ તો સત્ય બને, ના, તો એ વાત થતી નથી. અહીંયા તો વાત શું લેવી છે, જીવ સ્વભાવ કેવો છે, આત્માનું સ્વરૂપ કેવું છે એ વાત લેવી છે. એટલે અહીંયા એ જીવ સ્વભાવનું વર્ણન ચાલે છે ત્યાં આત્માના સ્વભાવમાં યોગ કંપન થવાનો કોઈ ગુણ નથી. તેથી યોગના કંપનને પુદ્ગલના પરિણામમય કહ્યું છે. પુદ્ગલના પરિણામમય, જો દરેક જગ્યાએ પરિણામમય કહ્યું છે, એનું કારણ એ છે કે ખરેખર એમ પુદ્ગળના પરિણામ એમ ન કહી દેવાય એટલા માટે પુદ્ગળના જેવા પરિણામ હોય એવા પરિણામ વાળું, એટલા માટે પુદ્ગળના પરિણામમય કહ્યું છે. આવીક બોલ આવે આ બધા બોલમાં એમ જ લીધું છે, પરિણામમય શબ્દ મૂક્યો છે. એટલે અહીંયા પણ યોગના કંપનને પુદ્ગળના પરિણામમય કહ્યું છે. ત્યાં ગાથા 372 ની સ્પષ્ટતા પણ કરી દીધી છે અહીંયા કહે છે ગુરુદેવ કે ત્યાં ગાથા 372 માં કહ્યું છે તે અનુસાર કંપનના જે પરિણામ છે તે સ્વદ્રવ્યની જીવની પોતાની પર્યાય છે અને તે પોતાથી થાય છે, પર નિમિત્તથી કે બીજા દ્વારા કે કોઈ વર્ગણાથી એ ઉત્પન્ન થાય છે એમ નથી. કોઈપણ વર્ગણા દ્વારા કોઈપણ કર્મ દ્વારા એ ઉત્પન્ન થતા નથી, પોતાથી થાય છે. જ્યાં પર્યાય ક્રમબદ્ધ સ્વતંત્રપણે પરિણમે ત્યાં પછી પેલું પર શું કરે? એટલે જે પર્યાય થાય છે તે ત્યાં થાય છે અને સ્વતંત્રપણે થાય છે, એમાં બીજો કોઈ પર્યાય કરાવે છે એમ નથી. પોતાના પરિણામનો ઉત્પાદક બીજો હોઈ શકે નહીં, પર હોઈ શકે નહીં. સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ત્યાં પરિણામની પર્યાયની સ્વતંત્રતા ત્યાં સિદ્ધ કરી છે. ત્યાં 372 ગાથામાં ત્યાં એ વાત લેવામાં આવી છે. જ્યારે અહીંયા આ ગાથામાં ત્રિકાળી નાયક સ્વભાવ જે છે એમાં કોઈ એવો ગુણ નથી કે જેથી એને વિકારી પરિણમન થાય, અને એ કેવો શુદ્ધ છે એ દ્રષ્ટિનો વિષય અહીંયા દર્શાવવો છે. એટલે અહીંયા એ પર્યાય જે થઈ છે તેને આત્માની નથી એમ કહેવામાં આવ્યું છે. અને એમ કહેવા માટે થઈ અને આશ્રય કોનો લીધો? તો કે અનુભૂતિનો આશ્રય લીધો. કે જો અનુભૂતિમાં આ નથી એટલે નથી. અનુભૂતિ કોને થાય છે? અનુભૂતિ સમ્યક દ્રષ્ટિ જીવ છે એને અનુભૂતિ થાય છે. જે પુરુષાર્થ કરે છે એને અનુભૂતિ થાય છે, અને જેને અનુભૂતિ થઈ છે એને બરાબર સમજાય છે કે આ બધું જુદું છે, એનાથી હું જુદો છું. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એનો જ્યારે સ્પર્શ થાય છે, એમાં જવાય છે અને એની અનુભૂતિ થાય છે, તો બીજું બધું નથી. એટલે 372મી ગાથા જે છે ત્યાં જે અપેક્ષા છે એના કરતા અહીંયા જુદી વાત છે, એ ફરી ફરીને ગુરુદેવે અહીંયા સમજાવ્યું છે. ગૂંચવાળો ન થાય એટલા માટે 372 ગાથા કરતા જુદું પડે છે ફરીથી સમજાવ્યું છે. પેલા બે કારણથી એ પણ વાત ફરીથી સમજાવી છે. વારંવાર આ બે ત્રણ વખત એકની એક વાતને સમજાવી અને સ્પષ્ટતા કરી દીધી છે કે ભાઈ હવે તું સમજ, અહીંયા જે વાત કરવામાં આવી છે એને તું સમજ. આ ગાથાઓમાં ત્રિકાળી સ્વભાવનું પરિણમન વિકારી હોઈ શકે નહીં, તેથી યોગના કંપનની પર્યાયને પૂતગળ પરિણામમય દર્શાવીને સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે. બસ આટલી વાત છે. એટલે પેલી બે વાત જે છે એને જે કઈ રીતે સમજવી એ સ્પષ્ટતા છે. હવે આગળ અહીંયા લઈએ કે આ જે 20મા બોલનું આખું જે વર્ણન આવ્યું એને અહીંયા પૂરું કરતા જે વાત લીધી છે એને આપણે લઈએ. પાના નંબર 109 પ્રવચન રત્નાકરમાં પાના નંબર 109 પર છેલ્લા પેરેગ્રાફમાં આપણે લઈએ કે અહીં કહે છે કે કાય વર્ગણા, વચન વર્ગણા અને મનોવર્ગણાના કંપનના નિમિત્તથી આત્મામાં જે કંપન થાય છે તે પૂતગળના પરિણામ છે. આ જે કંપનની વાત છે તે જળ વર્ગણાના કંપનની વાત નથી. જો અહીંયા કંપન તો આત્માનું જીવનું કંપન લેવું છે, પેલા કંપન ત્યાં થાય છે તો થાય છે, પૂતગળના તો કંપન થાય એટલે એની તો દશા બદલાય, એની પ્રવૃત્તિ તો જે થવી હોય તે થાય જ છે. કેમ કે કારમણે રજકણ છે, ભેગા થવા, જોડાવા, છૂટા પડવા, નવા રજકણો ઉમેરાવા, જે કંઈ થાય એ બધી એની પ્રવૃત્તિ જે થાય છે તો એ તો થાય છે. પણ અહીંયા કંપન આત્મપ્રદેશનું કંપન લેવાનું છે. એ જળના કંપન જે છે એ જુદા છે અને આત્માના કંપન જુદા છે. અને એવા આત્માના કંપન છે એ કંપન પણ આત્માના નથી એમ અહીંયા આ ગાથામાં લેવામાં આવ્યું છે, આ બોલમાં લેવામાં આવ્યું છે. એ કંપન પણ એ ક્ષણિક છે, પર્યાયમાં છે અને આત્માના મૂળ સ્વભાવમાં નથી, એટલે એને પણ જુદા પાડ્યા છે. એટલે જળના કંપનની વાત અહીંયા નથી. જળના તો જુદા છે જ, એમાં તો કંઈ સમજવાની વાત છે જ નહીં, એ તો જળના છે. એટલે જળની પ્રવૃત્તિ, જળના કંપન, કારમણે વર્ચકણોની એ તો વાત નથી. પણ એ મન, વચન, કાયાના પરમાણુઓ તો જળ છે જ, પરંતુ અહીં તો તેમના નિમિત્તે આત્મામાં થતા કંપન એ પરિણામને એને પૂતગળના પરિણામમય કહી દીધા છે. યોગનું જે કંપન છે તે જીવની પર્યાય છે એ કંપનની વાત છે, એ પણ આત્માનું નથી, એ જળનું છે એમ કહી દીધું છે, અથવા તો એ પૂતગળના પરિણામમય છે એમ કહી અને આત્મા શુદ્ધ ત્રિકાળ છે એ દર્શાવ્યું છે. એટલે એ પર્યાય ક્ષણિક પર્યાય છે, એ વખતની જીવની યોગ્યતા છે, એ વખતનું જીવનું અશુદ્ધ ઉપાદાન છે માટે થાય છે. પણ મૂળ સ્વરૂપ આત્મામાં નથી અને તે પોતાથી તે કાળે થયેલી સ્વયંની જ જન્મક્ષણ છે, કંપન જે થયા છે ત્યારે, પણ એ પર્યાય છે અને એ પર્યાય ક્ષણિક છે, એ રહેવાની નથી. તે પેલી જળ વર્ગણાથી થઈ છે એમ નથી, જળ કર્મ વર્ગણા છે એનાથી થઈ છે એમ નથી, અને એ થાય છે સ્વતંત્ર રીતે, પોતાથી થાય છે, પોતાના સાચા પુરુષાર્થના અભાવમાં થાય છે. પોતાનો સાચો પુરુષાર્થ હોય તો આવા કોઈ કંપન થાય નહીં, પોતે પ્રમાદમાં વર્તે છે માટે થાય છે, પોતાની ભૂલથી થાય છે, પોતાનો દોષ છે માટે થાય છે, છતાંય મૂળ સ્વરૂપમાં નથી એમ કહીને વિશ્વાસ અપાવે છે કે ભાઈ તું ચિંતા નહીં કર, બધું થાય છે, છતાં તું એનાથી જુદો, ભગવાન આત્મા શુદ્ધ છે અને તારા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ. એ વાત અહીંયા બરાબર કહેવામાં આવી છે અને એટલે એને પુરુષાર્થ ઉપડે છે. એટલે હવે અહીંયા એમ કહે છે કે તેથી સ્વભાવની અપેક્ષાએ નિમિત્ત હોતા જીવમાં થતા કંપનને પૂતગળના પરિણામમાં કહ્યા છે. આ રીતે ત્રણ પ્રકારે કથન કર્યું. વિકારી ભાવ, જો હવે વાતને અહીંયા એની સમાલોચના કરી છે ગુરુદેવ કે વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની પર્યાય છે, નથી એમ નથી, સ્પષ્ટ. શું કર્યું કે વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી, એટલે ખરેખર એ જીવની પોતાની પર્યાય છે. બીજી વાત, વિકારી ભાવમાં કર્મ નિમિત્ત છે એવું ઉપાદાન નિમિત્તનું સાથે જ્ઞાન કરવું તે પ્રમાણ જ્ઞાન છે. વિકારી ભાવ નિશ્ચયથી જીવની પર્યાય છે એમ નિશ્ચયને રાખીને સાથે એ વખતે જીમિત જે નિમિત્ત છે તે નિમિત્તનું જ્ઞાન કરવું એટલે એમ એ પ્રમાણ જ્ઞાન છે અને એ સદ્ભૂત ઉપચાર વ્યવહાર છે. કેમ કે ઉપચાર કરવામાં આવ્યો ને, નિમિત્ત ઉપર ઉપચાર છે, નિમિત્ત જે ઉપચાર છે એટલે. અને વિકારી ભાવ જે જીવમાં થાય છે તે નિશ્ચયથી જીવની પોતાની પર્યાય છે એમ જે કહેવામાં આવ્યું તે સદ્ભૂત વ્યવહાર નહીં છે, અણઉપચાર છે, એમાં ઉપચાર નથી એમ છે જ. જ્યારે અહીંયા સાથે નિમિત્તને ભેળવવામાં આવ્યું એટલે સદ્ભૂત વ્યવહાર કરો પણ ઉપચાર. અને ત્રીજી વાત છે કે હવે ભગવાન આત્મા જે અનંત અનંત ગુણનું પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય દળ, ચૈતન્ય રસનું આખું ત્રિકાળી સત્વ છે, તે કદીએ એટલે ક્યારેય વિકારપણે પરિણમે નહીં, માટે નિમિત્તથી થયેલા વિકારને નિમિત્તમાં નાખીને પૂતગળના પરિણામ કહી દીધા. અને આ કાંઈ ખાલી પંડિતાઈનો વિષય નથી, ભગવાન વિતરાગ દેવનો માર્ગ છે, જેવો છે તેવો અંદર અંતરમાં બેસવો જોઈએ. વાસુપૂજ ભગવાનની સ્તુતિમાં સ્વયંભૂ સ્તોત્રમાં કમંત ભદ્ર સ્વામીએ જે કહ્યું છે કે કાર્યમાં બાહ્ય અને અભ્યંતર બે કારણ હોય છે, નિમિત્ત અને ઉપાદાન, એમ બંને કારણોની સમગ્રતા હોવી તે આપના મતમાં દ્રવ્યગત સ્વભાવ છે એમ જેવા છે, એ વાતની પણ સ્પષ્ટતાઓ થઈ ગઈ. શ્રી અકલંક દેવે પણ કહ્યું છે કે બે કારણથી કાર્ય થાય છે, એટલે એ વાત પણ ત્યાં સિદ્ધ કરી દીધી છે. અને પછી એની સ્પષ્ટતા ગુરુદેવે અહીંયા આપણને કરી દીધી કે કઈ રીતે એ છે, એટલે ત્યાં અપેક્ષા આખી જુદી છે. પંચાસ ટીકાની 62મી ગાથામાં આવે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે પોતાના ફટકારકથી થાય છે, દ્રવ્ય ગુણથી તો નહીં પણ પરકારકથી નિમિત્તથી પણ વિકાર ઉત્પન્ન થતો નથી, ત્યાં આખી જુદી વાત લેવામાં આવી છે. પર્યાય સ્વતંત્રપણે જ થાય છે એ વાત ત્યાં લેવામાં આવી છે. એટલે આમ જુદી જુદી રીતે જુદા જુદા શાસ્ત્રની વાતોને વિરોધાભાસ નથી આવતો, આ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. હવે આ બધું જેમને ખૂબ અભ્યાસ નથી એમને સરળતાપૂર્વક સમજાય એ માટે હું તમને એક વાર્તા કહીશ, એક નાનકડી વાર્તા મારે કરવી છે. એક રાજા હતા, એ રાજાને ઘણી સમૃદ્ધિ હતી, મહેલ વગેરે હતો, એને એક નાનકડો પુત્ર હતો, બહુ નાનો હતો, હજી તો અણસમજુ હતો. અને એ રાજા ઉપર એ કોઈ બીજા રાજાએ ચડાઈ કરી અને એ રાજાનું રાજ જીતી લીધું, રાજાને મારી નાખ્યું. એટલે એ નાના રાજકુમારને લઈ અને એની માતા જંગલમાં ચાલી ગઈ અને એ રાજકુમારને કોઈ મારી ન નાખે અને રાજકુમારને મોટો કરવો છે અને રાજકુમાર મોટો થશે ત્યારે પછી એ એના પોતાના પિતાનું રાજ પાછું મેળવશે એવી ગણતરીથી એ રાણી એ જંગલમાં ચાલી ગઈ ભીરોની વસ્તીમાં રહેવા લાગી. ભીરો સાથે પેલો રાજકુમાર ઉછર્યો છે એને કહેવામાં પણ નથી આવતું કે તું રાજકુમાર છે, કેમ કે કોઈને એ વાત કહેવી નથી. જો ખબર પડે તો કદાચ એ રાજકુમારને કોઈ મારી નાખે, એટલે કોઈને કહેવામાં આવી નથી. રાજકુમાર પોતે પણ એ જાણતો નથી કે હું રાજકુમાર છું. માત્ર એક એની માતા જે રાણી છે એ જ જાણે છે. રાજકુમાર મોટો થાય છે, ભીલો સાથે રહે છે, ભીલ જેવા કપડાં પહેરે છે અને ભીલોની જેમ બધી વિદ્યા બાણની વગેરેની એ શીખ્યો છે અને એવો જ એનો દેખાવ છે. માટે એ જ રીતે જે કંઈ કપડું બાંધતો હોય એને પોથડી પહેરતો હોય લંગોટીને એ વર્તી રહ્યો છે, પોતાની જાતને ભીલ માને છે. હવે રાજકુમાર જ્યારે મોટો થાય, ત્યારે રાણીને થાય છે કે હવે મારે એને કહેવું જોઈએ. જે યુવાન થયો છે ત્યારે એને કહેવું જોઈએ, તો પછી હવે એ પોતે રાજકુમાર છે એ વાત એને ખ્યાલમાં આવે અને એ પોતે જે રાજ્યનો રાજકુમાર હતો, જે રાજ્ય એના પિતાનું હતું, એને પાછો મેળવવા માટે એ પ્રયત્ન કરશે. એટલે રાણી એક દિવસ એને વાત કરે છે કે ભાઈ આ રાજ્ય જે છે એ રાજ તારા પિતાશ્રીનું છે અને તું કોઈ ભીલનો છોકરો નથી, તું રાજકુમાર છે. આ રાજા જે હતા એ તારા પિતાશ્રી હતા, એને મારી નાખવામાં આવ્યા અને આ રાજ છે તે તારું રાજ છે, તું રાજકુમાર છે અને તારું એ રાજ છે, એ બધી સંપત્તિ બધી જે છે એ તારી છે, એ બધી સંપત્તિ તારી છે. એ ક્ષણથી રાજકુમાર છું એવું પેલાને લાગી તો ગયું, ભીલમાંથી થઈ ગયું ના હું રાજકુમાર છું, કેમ કે ક્ષત્રિયનું લોહી હતું એટલે તરત જ વાત તો જાણે કે એને બેસી ગઈ, તરત જ વાત બેસી ગઈ કે ના હું રાજકુમાર છું. અને ત્યારથી બધાને એમ વાત પણ થઈ ગઈ કે રાજકુમાર છે, રાજકુમાર છે. હીરોને પણ બધાને વાત કરી દીધી કેમ કે સેના જમાવી છે એટલે કે આ રાજકુમાર છે, રાજકુમાર છે, બધું થયું. એને પણ એમ થઈ ગયું કે હું રાજકુમાર છું, રાજકુમાર છું. અને વાત પણ વાસ્તવિકપણે પણ એમ જ છે કે રાજકુમાર જ છે, પણ એની પાસે રાજ છે, એની પાસે રાજ નથી, એની પાસે સંપત્તિ છે નથી. તો હવે એ રાજકુમાર હતો, રાજકુમાર છે, મૂળથી એ રાજકુમાર જ છે અને અત્યારમાં એને ખ્યાલ પણ આવ્યો કે હું રાજકુમાર છું, પણ એટલાથી વાત બનશે? એને રાજકુમાર હતો અને પોતે રાજકુમાર છે તો એને પોતે પોતાની જે સંપત્તિ સમૃદ્ધિ રાજ છે એ પાછું મેળવવું પડશે કે નહીં મેળવવું પડે? એ મેળવશે ત્યારે એ ખરેખર રાજકુમાર થયો, ત્યારે એ રાજા કહેવાય, બરાબર ને? હવે આપણે આ દ્રષ્ટાંત ઉપરથી આપણી વાત સમજીએ. આપણે અનાદિના આપણે મિથ્યા દ્રષ્ટિ હતા અને આપણે એમ માનતા હતા કે આ શરીર મારું, આ પર્યાય મારી, જે પર્યાયમાં જઈએ, જે ગતિમાં જઈએ એને અનુરૂપ જે શરીર મળે એને આપણે આપણું માનતા હતા. મનુષ્ય પર્યાયમાં આવ્યા તો આપણે એમ માન્યું કે હું મનુષ્ય છું, પુરુષ છું, હું રમેશ છું. આવી માન્યતા, ઊંધી માન્યતા, મિથ્યા દ્રષ્ટિ પણ હતી. એક દિવસ સદગુરુ મળ્યા અને સદગુરુએ સમજાવ્યું કે ભાઈ તું રમેશ નથી, પુરુષ નથી, આ ગતિ તારી નથી, તું તો ભગવાન આત્મા છો. અને એમ કરીને જે વાત સમજાવી એ વાત ગળે તો ઉતરી ગઈ, એ વાત બરાબર લાગી, થયું વાત તો સાચી છે કે તું સિદ્ધ સમાન છો, તું ભગવાન આત્મા છો, આ બધી પર્યાય વગેરે બધું જે છે તું અત્યારે જે તારી પર્યાય જે દેખાય છે એ પર્યાય એ તારી નથી. જેમ પેલા રાજકુમારને એની માતાએ કહ્યું ને કે તું ભીલ નથી, અત્યારે તારું આ ભીલનું સ્વરૂપ એ તારું મૂળ સ્વરૂપ નથી, તું રાજકુમાર છો. એવી રીતે આપણને પણ સદગુરુએ આ વાત કરી કે ભાઈ તું આ બધી પર્યાયો તારી નથી, તું જે ભ્રમણ કરી રહ્યો છે એ પણ તારા નથી, તું તો સિદ્ધ સમાન ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ એવો જ છો. અને આ વાત આપણને બેસી ગઈ. હવે આ વાત બેસી ગઈ એટલાથી કામ ચાલશે? એ વાત બેસી ગઈ એટલે આપણે સ્વચ્છંદે એમ વર્તીએ કે બસ હું તો ભગવાન આત્મા છું, ભગવાન આત્મા છું એમ કર્યા કરીએ તો એથી શું દાડો વળશે? પેલો રાજકુમાર જે છે એ પોતાનું રાજ્ય ન મેળવે અને એમને બોલ્યા કરે કે હું રાજકુમાર, હું આ દેશનો રાજકુમાર, રાજકુમાર, રાજકુમાર છું, મારા બાપનું આ રાજ, મારા બાપનું આ રાજ એમ બોલ્યા કરશે, એથી એમાં શું ફાયદો થવાનો? એ રાજકુમાર છે તો એને રાજ પાછું મેળવવું જોઈએ અને રાજ પાછું મળે, પોતાની ધન સંપત્તિ મેલ બધું પાછું મેળવે, એ એને કરવાનું છે. એ જ્યાં સુધી ન કરે અને ખાલી એમને બોલ્યા કરે કે મારી માએ મને કહ્યું કે રાજકુમાર છો એટલે હું રાજકુમાર, તો શું ફાયદો? એવી રીતે આપણને સદગુરુએ સમજાવ્યું, શાસ્ત્રો દ્વારા આપણે જ્ઞાન કર્યું કે હું શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ છું, જ્ઞાયક છું, ભગવાન આત્મા છું. અને આ વાતનો વિશ્વાસ આપણને આવ્યો અને એને માની લીધી આપણે. અને પછી સ્વચ્છંદી થઈ જઈએ અને એવા સ્વરૂપને પ્રગટ ન કરીએ, એવું સિદ્ધ સમાન સ્વરૂપ છે તો એવા સ્વરૂપને આપણે પ્રગટ ન કરીએ અને માત્ર શાસ્ત્રના અભ્યાસ કર્યા કરીએ અને સ્વચ્છંદે માનીએ કે હું તો ત્રિકાળ શુદ્ધ છું, તો એથી શું ફાયદો? એટલે એને આપણે પર્યાયમાં પ્રગટ કરવાનું છે. શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, એને આપણે પર્યાયમાં પ્રગટ કરવાનું છે. હવે પર્યાયમાં પ્રગટ કરવું હોય, પર્યાયમાં પ્રગટ કરવું હોય તો પુરુષાર્થ કરવો પડશે. અને પુરુષાર્થ કરવામાં બે વસ્તુ જરૂરી છે. એક તો એવો આત્મવિશ્વાસ કે હું આ છું અને આ હું કરી શકું છું, એવો આત્મવિશ્વાસ, અને બાકી એની પાછળનો જે જોઈએ તે પ્રયત્ન. એટલે જ્યાં સુધી હું આ છું એવો વિશ્વાસ ના આવે ત્યાં સુધી એ પુરુષાર્થ બનતો નથી. એટલે આપણું શુદ્ધ સ્વરૂપ છે એવો વિશ્વાસ લાવવા માટે આપણે દ્રવ્ય સ્વરૂપનો, દ્રવ્ય શાસ્ત્રનો આ બધો અભ્યાસ કરીએ છીએ, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ, એ દ્વારા આપણે આપણું શું સ્વરૂપ છે એ જાણીએ છીએ કે હું બરાબર ખરેખર આવો રાજકુમાર છું. રાજકુમાર કેવો છું એમ છે ને, તો એવું હું કેવો શુદ્ધ છું એ આપણે એ અભ્યાસ દ્વારા જાણીએ છીએ. પછી માર્ગ શું છે, તો કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાને જે માર્ગની, જે માર્ગની આપણને પ્રરૂપણા કરી છે એ માર્ગ છે. એમણે જે માર્ગે ચાલી અને એ સ્વરૂપ પ્રગટ કર્યું એ જ માર્ગ. તો એમાં દયાદાન, ભક્તિ, વ્રત, તપ જે છે એ બધું વચમાં આવે, પણ એ માર્ગ નથી. પોતે આત્મામાં ગયા, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી એ માર્ગ છે. એટલે સાચા માર્ગને જે ચીલો પાડ્યો છે એમણે, એ ચીલાને આપણે સમજવાનો છે કે એ કઈ રીતે ગયા, એમણે કેવું શુદ્ધ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કર્યું, તો એ જ રીતે એ પ્રાપ્ત થાય. નહીં કે માત્ર બાહ્યમાં વ્રત તપ જપ કરતા કરતા થાય ને આત્માની કોઈ વિચાર દશા ન હોય, આત્માનું મનોમંથન ચિંતન ન હોય, આત્માનું સ્વરૂપને જાણીએ નહીં, તો કે એ માર્ગ આત્મા નથી આવતો. એટલે જે માર્ગ છે એ પણ નિશ્ચિત છે, એમણે એ દર્શાવ્યો છે. એટલે પર્યાયમાં આપણે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનું છે, એ જેમ પેલા રાજકુમારે રાજ પાછું પ્રાપ્ત કરવાનું છે, એ રીતે આપણે આપણું મૂળ સ્વરૂપ શુદ્ધ છે એવો વિશ્વાસ કરી અને એના બળે, એના જોરે આપણે આપણા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે. એટલે અહીંયા જે વાત કરવામાં આવી છે એ એની વાત કરવામાં આવી છે કે તારું શુદ્ધ સ્વરૂપ આવું છે. પછી બીજી બધી વાતો જે છે એના નિરાકરણ કરવામાં આવ્યા. એ નિરાકરણ કરવા પાછળનું કારણ એટલું જ છે. નિરાકરણ શા માટે કરવામાં આવ્યા, કેમ કે આપણને અનાદિથી એ બધું ચોંટી ગયું છે. આ વિકાર મારો ને આ મારું ને આ મારાને, આ છોકરાઓને કોણ મોટા કરે. હમણાં અમારે ગઈકાલે અહીંયા સત્સંગ ચાલતો હતો, તમારા વડીલ અહીંયા, એમણે એમ કહ્યું કે તમે બધું કહ્યું બધું બરાબર, પણ પછી આ છોકરાઓનું તમે કહો પણ એ બધું આપણે ભણાવ્યા કે ન ભણાવ્યા, બોલો. એમને બધાને ભણાવ્યા કે ન ભણાવ્યા એમ કહેતા તમને. આમ અભ્યાસ ઘણો છે પણ ભૂલી ગયા છે, એટલે પાછું એમ દલીલ કરતા હતા. મેં કીધું કોણ કોને ભણાવે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં પછી ક્યાં વાત રહી. પણ એ દ્રઢતા નથી કરતા ને, એટલે બે દ્રવ્ય સ્વતંત્ર છે એવો હજી વિશ્વાસ નથી આવ્યો ને. એટલે અહીંયા તો અનુભવ સહિતની વાત આ મહામુનિઓને, સદગુરુને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, આ આચાર્ય ભગવાન જે પ્રત્યક્ષ સંવેદન કરે છે એ બધાને એ વાત બરાબર આવી ગઈ છે. અનુભૂતિમાં આ બધું નથી એટલે આપણને અહીંયા સમજાવ્યું છે. તો આ આ દ્રષ્ટાંત ઉપરથી જેમને કંઈક ઝીણી વાતો ન સમજાવી હોય, સૂક્ષ્મ વાતો ન સમજાવી હોય, એ બધાના સમાધાનો મળશે એમ હું માનું છું. હવે અહીંયા થોડી વાત બીજી આગળ લીધી છે એ પણ આપણે લઈએ છીએ. બહુ મહત્વની વાત છે, થોડીક સૂક્ષ્મ વાત છે છતાં પણ મહત્વની છે એટલે આપણે અહીંયા લઈએ છીએ. અહીંયા પારા નંબર 111 ઉપર પહેલો પેરેગ્રાફ છે, અભ્યાસીઓને બહુ ઉપયોગી થાય એવી વાતો છે એટલે આપણે લઈએ છીએ. પછી આપણે 21માં ઉપર જઈશું, આજે 21 ઉપર નથી જવું, થોડીક બીજી વાત છે લઈએ છીએ. અહીંયા કહે છે કે યોગ સ્થાન એટલે કંપન. જીવનો જે અયોગ ગુણ છે, અયોગ ગુણ એટલે જીવને એટલે આત્માને યોગ હોય નહીં. આત્મામાં એવો ગુણ છે કે એને જોડાણ કોઈ સાથે હોય નહીં, એટલે એવો અયોગ ગુણ છે. એટલે યોગ સ્થાન એટલે કંપન. જીવનો જે અયોગ ગુણ છે તેની તે વિકારી પર્યાય છે. અયોગ ગુણની જો શુદ્ધ પર્યાય હોય તો કોઈ યોગ જોડાણ થાય જ નહીં. અયોગ ગુણ એટલે યોગ ન થાય. એવું જે ગુણ છે એની એ વિકારી પર્યાય છે એટલે યોગ થાય છે. યોગ સ્થાન એટલે કંપન અને જીવનો જે અયોગ ગુણ છે તેની તે વિકારી પર્યાય છે. તે કર્મગ્રહણમાં નિમિત્ત છે. શું? યોગ. યોગ સ્થાનની વાત કરી છે આપ. એ કર્મનું ગ્રહણ થવું એટલે આશ્રવ અને કર્મબંધ થવા, એમાં એ નિમિત્ત કારણ છે. કર્મ પરમાણુનું આવવું એ તો એના પોતાના ઉપાદાન કારણે છે. એટલે એમાં કર્મના પરમાણુ આવે એ તો એ પરમાણુ જે છે એનું પોતાનું કારણ, ત્યાં ઉપાદાન કારણ એ કર્મના પરમાણુ પોતે. પરમાણુનો તે કાળે તે રીતે પરિણમવાનો કાળ છે એટલે એ એની જન્મ ક્ષણ છે. એટલે એ વખતે એ કર્મના પરમાણુ કારણ રજકણો એ રીતે પરિણમે છે એટલે એ ભેગા થાય ને કર્મરૂપે બંધાય. તેમાં આજે યોગ એનું નિમિત્ત કેવું એ વ્યવહાર છે. આપણે કર્મની અપેક્ષાથી જોઈએ કે કર્મના રજકણો ભેગા થઈ અને કર્મરૂપે બંધાય એ બધી એ પૂતગળ કર્મના પરમાણુઓ જે છે એની બધી ક્રિયા થઈ રહી છે, એ બધા થઈ રહ્યા છે. તો એમાં નિમિત્ત શું છે? કે આત્માના ભાવ, આત્માનો યોગ, આત્માનો યોગ છે એ નિમિત્ત કારણ થયું. હવે નિમિત્ત કંઈ કરતું નથી. સિદ્ધાંત શું છે? નિમિત્ત કંઈ કરતું નથી. ઉપાદાન કારણે સાચું કારણ એ જ કંઈ કરે, બાકી નિમિત્ત કંઈ કરતું નથી. એટલે એ વ્યવહાર છે, ઉપચાર કરવામાં આવ્યો કે આત્માના અહીંયા આવા યોગ માટે થઈ અને પેલા કર્મને રજકણો ભેગા થઈને કર્મરૂપે બંધાયા. પણ એ તો બંધાવાના એ એના કારણે બંધાય છે. એટલે એક રીતે એ આપણને જુદું પાડી આપ્યું કે પેલા કર્મ બંધાયા એનું શું. એટલે એ તો વ્યવહારનું કથન છે. બીજી વાત કરે છે અહીંયા કે અહીંયા યોગના પરિણામ જે છે, અહીંયા યોગના પરિણામ આત્માના નથી પણ પૂતગળના છે એમ જે કહ્યું છે તે સ્વભાવની દ્રષ્ટિ કરાવવા કહ્યું છે. યોગના કંપનના વિકારી પરિણામ સ્વભાવથી ઉત્પન્ન થતા નથી, સ્વભાવમાં એ વસ્તુ નથી. એટલે એ યોગના કંપનના પરિણામ આત્માની પર્યાયમાં થાય છે, છતાં પણ એને એમાં એનો સ્વભાવ નથી, એનો ગુણ નથી, એટલે થતા નથી. એટલે એને એ પરિણામ જે છે એને આત્માથી જુદા કહી દીધા. તેથી સ્વભાવની દ્રષ્ટિ કરાવવા પર્યાયમાં જે પરલક્ષી વિકાર થાય છે તેને, પરલક્ષી વિકાર થયો એ બધાને પરમાં નાખી દીધો અને એને પૂતગળના પરિણામમાં કહી દે અને આત્માથી જુદો દર્શાવ્યો. કેમ કે તમને અનુભૂતિ નથી તો તમને કેવી રીતે જણાવી શકાય? પ્રભુ, આ વાત આખી સમજવાની વાત છે. આટલું બધું કેમ, આ વાત કેમ આવે છે? જુઓ, કેમ કે એમને તો, ગુરુદેવને તો અનુભવ છે, એમને તો અનુભવ્યો ભગવાન આત્મા આવો છે. પણ તમને જે આખી પકડ પકડાયેલી છે કર્મ કર્મ ને કર્મના પરિણામ ને આ ને તે ને બધું જે છે એનાથી તમને કેવી રીતે જુદા પાડવા? એટલે પોતાના અનુભવની વાતને આ રીતે સમજાવી કે ભાઈ જો મને અનુભૂતિ થઈ, એ મને અનુભૂતિ થઈ, એ અનુભૂતિમાં મને આ બધું કંઈ આવ્યું નથી. એટલે પછી પ્રશ્ન થાય તો પછી એ બધા કોના, આ રાગ ને દ્વેષ ને બધું થયા કરે છે તો બધું કોનું? તમે કહો છો કે આત્માનું નથી અને પાછું થાય છે તો પછી કોનું? એટલે આખે આખી વસ્તુને ઉપાડીને પરની કહીને જુદી પાડી દીધી. શું કર્યું? પરલક્ષી બધો વિકાર છે, પરના લક્ષ્ય થાય છે ને, આત્માને લક્ષ્ય નથી થતો. એટલે એને એ આખી બધી વસ્તુ, રાગ દ્વેષ જે કંઈ પુણ્ય પાપ, આ બધી વસ્તુને આશરો બંધ, બધાને આખે આખી વસ્તુને કાઢી અને પરલક્ષ્ય થતી વસ્તુને પરમાં નાખી દઈ અને આત્મા આવો શુદ્ધ છે એમ દર્શાવી દીધું. એટલે ગુરુદેવે અહીંયા શબ્દ લખ્યા છે, બહુ સરસ શબ્દ મૂક્યા છે કે તેથી સ્વભાવની દ્રષ્ટિ કરાવવા પર્યાયમાં જે પરલક્ષી વિકાર થાય છે તેને પરમાં નાખી દઈને, જો નાખી દઈને શબ્દ મૂક્યા છે ને, એ જયારે ગુરુદેવ બોલ્યા હશે ત્યારે બહુ અસર કરતા થયા હશે. કેમ થાય કે આ બધો ભાર ઉપરથી ઉતારીને કાઢીને નાખી દીધો. હા, હું આ નહીં. અને એમ આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાવ્યું છે. પાછો એક પ્રશ્ન લીધો કે કાર્ય તો બે કારણથી થાય છે અને તમે એક કારણથી માનો છો માટે તે એકાંત થઈ જાય છે. જુદી રીતે પ્રશ્ન કર્યો. થોડો અભ્યાસ હોય ને એટલે પછી એ શાસ્ત્રની વાત લઈને પ્રશ્ન કરે કે એકાંત થઈ જાય છે. શું કહ્યું? કાર્ય તો બે કારણથી થાય છે અને તમે એક કારણથી માનો છો માટે તે એકાંત થઈ જાય. ફરી પાછું એટલે ફરી પાછી સ્પષ્ટતા કરી કે ભાઈ સમયકારની ગાથા 372 માં આવે છે કે માટી કુંભ ભાવે ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે એ વાત લઈ અને ફરી પાછી સ્પષ્ટતા કરી છે. આ સ્પષ્ટતા એટલા માટે લઈએ કે અભ્યાસીઓને ઉપયોગી થશે. 372મી ગાથા આજે પછી વાંચવી હશે તો બહુ સહેલું થશે. તો આપણે એ વાત લઈએ છીએ કે માટી ઘડાના ભાવે, કુંભ ભાવે એટલે ઘડો થઈ કુંભ બન્યો તો એ પર્યાય ભાવે માટી થઈ એટલે માટી કુંભ ભાવે ઉપજી ત્યારે એ શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી? માટીના સ્વભાવથી. ઘડાની અંદર એ ઘડો બન્યો તો એ માટી રૂપે બન્યો છે, માટીનો એ આકાર બન્યો છે, માટી રૂપે બન્યો છે કે કુંભાર રૂપે બન્યો છે? એટલે કુંભારના સ્વભાવ ભાવે બન્યો છે. એમાં કુંભારના કોઈ સ્વભાવમાંથી કોઈ વાત આવી છે? કુંભારના કોઈ ગુણ આવ્યા છે કે માટીના ગુણ આવ્યા? માટીના ગુણ આવ્યા છે, કુંભારના ગુણ આવ્યા જ નથી. જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર એટલે કુંભાર, એના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્ય પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અન્ય દ્રવ્યના સ્વભાવે બીજા દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યનો ઉત્પાદ થતો જોવામાં આવતો નથી. એટલે માટીની પર્યાય માટી રૂપે થાય, જીવ રૂપે ન થાય કે બીજા પૂતગળ રૂપે પણ ન થાય, એટલે કુંભાર રૂપે ન થાય કે કુંભારના હાથ રૂપે પણ ન થાય, એ માટી માટીના સ્વભાવ ભાવે જ પરિણમે. એટલે મૂળ કારણ જે છે એ જ મુખ્ય કારણ છે. એટલે પેલી વાત જે છે કે એકાંત જે એવો કોઈ એકાંત નથી. કાર્યની અંદર બે કારણ કયા છે એ તો ઉપચારથી કહેવામાં આવ્યા છે. તો આ વાત આપણે અહીંયા એટલા માટે લીધી છે કે જેમને 372મી ગાથા આજે વાંચવી છે, અભ્યાસ કરવો છે, એને સમજાય એ માટે આપણે આ પણ વાત છેલ્લે લઈ લીધી છે. તો આ રીતે 20મો બોલ જે છે એ અહીંયા પૂરો થાય છે. એની અંદર મૂળ વાત સિવાય બીજી બધી ઘણા શાસ્ત્રોની વાતો અને એની સાથે વિરોધાભાસ નથી આવતો એ વાત પણ આપણે સાથે લીધી છે. હવે 21મા બોલથી આવતી વખતે આપણે સ્વાધ્યાય લઈશું. બહુ સુંદર વાત આવી છે, છતાં પણ કંઈ પણ સ્પષ્ટતા કરવી હોય તો સાથે બેસીને કરીશું કે જેથી મને પણ લાભ થાય અને જે પ્રશ્ન થશે એના ઉપર મને નહીં આવડતો હોય તો મને વાંચવા માટે એની પ્રેરણા મળશે. તેથી જરૂરથી પ્રશ્ન હોય તો પ્રશ્ન કરજો. આજે અત્યારે ના કરવો હોય તો વાંધો નથી, તમને જ્યારે અનુકૂળતા હોય જ્યારે પણ કરવો હોય ત્યારે કરી શકશો. એટલે તમે મને મેઇલ કરશો તો આપણે સાથે બેસીને ડિસ્કસ કરીશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. Thank you.